पेज नंबर 91 प्रवचन क्रमांक 47 गाथा क्रमांक 57 एक संसार नु कारण गाथा आपणे साथ लेश સંવેદનશીલતા નથી, પરંતુ તે છે, પરંતુ તે છે ને તેની પાસે તેની પોતાની મૂડી વર્ણ છે, રસ છે, ગંધ અને સ્પર્શ છે, શબ્દ છે, આકૃતિ, સંસ્થાન, વજન અને કદ પણ છે. તે પરિવર્તન પામે છે, પરંતુ તેનામાં ચેતના નથી, જાણવાપણું નથી, આનંદ નથી, નથી સુખ કે નથી સંવેદના. પરંતુ તેનું રૂપ જોઈને કોઈને સંવેદના જાગતું હશે. ગુલાબનું ફૂલ જોઈને કોઈ કવિ ને કાવ્ય સ્ફૂર્તું હશે. શરદ પૂર્ણિમાના ચંદ્રને જોઈને કોઈને ગરબા રમવાનું મન થતું હશે. પરંતુ એ જળ પદાર્થમાં સંવેદન નથી. તેને જોઈને જેનામાં સંવેદના થાય છે તે જળ પદાર્થથી જુદો છે, અને જે જાણવાના સ્વભાવવાળો છે તેને કહેવાય છે ચેતન. તે નિગોદમાં હોય તો પણ ભલે, એકેન્દ્રીમાં, સંઘની પંચેન્દ્રીમાં કે દેવગતિમાં હોય તો પણ ભલે, અને સિદ્ધ દશામાં હોય તો પણ ભલે, જાણવાનો સ્વભાવ સતત છે, શાશ્વત છે. એ સ્વભાવ ક્યારે પણ જતો નથી, નાશ થતો નથી, અને નવો લાવવો પણ પડતો નથી. નિગોદમાં અત્યંત અવિકસિત અવસ્થા છે. એટલી બધી અવિકસિત અવસ્થા હોવા છતાં જાણપણું ચૈતન્યપણું નાશ પામતું નથી, ચૈતન્યપણું કાયમ રહે છે.
અહીં ફરી સમજી લઈએ કે આત્માના અસંખ્ય પ્રદેશો છે. ક્યારેય પણ આત્માનું વિભાજન થતું નથી. અસત કલ્પના એ એનું વિભાજન જો કરવામાં આવે તો દેશ એક સમય અને એક પરમાણુને જાણે, જાણે તે કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન એટલું સૂક્ષ્મ છે કે તે સમગ્ર દ્રવ્ય તો જાણે જ છે, પરંતુ અંતિમ ભાગ, અંતિમ વિશેષને પણ જાણે છે. ઢૂંઢનું ઢેફું તમે હાથમાં લ્યો, તેનું વિભાજન કરો એટલે છૂટું કરતા જાઓ, કરતા જાઓ, અને એક અવસ્થા એવી આવશે કે હવે વિભાજન થઈ શકશે નહીં. એવી અંતિમ વિશેષ એ પરમાણુ પરમાણુ છે. તે એક પરમાણુને, એક પ્રદેશને તથા એક સમયને છદ્મસ્થ જાણી ન શકે, પરંતુ કેવળ જ્ઞાની જ જાણી શકે. આત્માના અસંખ્ય પ્રદેશોમાં પ્રત્યેક પ્રદેશે કર્મનું આવરણ આવેલું છે, પરંતુ આ અસંખ્ય પ્રદેશોમાં 8 પ્રદેશો એવા છે કે જ્યાં કર્મની વર્ગણાનો ટચ થઈ શકતો નથી. આ વાત અત્યારે કરતા નથી, પરંતુ તમે શંકા કરશો નહીં. આ 8 પ્રદેશોને રૂચક અથવા નિર્મળ પ્રદેશો કહે છે. એટલા પ્રમાણમાં જ્ઞાનનો ઉઘાડ કાયમ રહેવાનો છે. એનો અર્થ એવો થયો કે તે સદાય જાણવાના સ્વભાવવાળો છે, તેથી એને કહેવાય છે ચેતન. જળનો સ્વભાવ જુદો છે અને ચેતનનો સ્વભાવ પણ જુદો છે. એ બંને વચ્ચે સંબંધ હોઈ શકે, સંયોગ હોઈ શકે, પણ એકત્વ ન હોઈ શકે. સંયોગ સંબંધ ખરો, પણ એકમેકમાં મળી જાય એવું બની ન શકે. દૂધમાં સાકર નાખો તો દૂધનો પણ સ્વાદ આવશે અને સાકરનો પણ સ્વાદ આવશે. સ્વાદ દૂધનો પણ ખરો અને સાકરનો પણ ખરો. સાકર દેખાતી નથી, પરંતુ કોઈ પ્રકારે તે બંને એક પણ પામતા નથી. તમને જળ પ્રત્યે ગમે તેટલો પ્રેમ હોય, પણ જળ સાથે એક પણ પામતા નથી. પ્રેમીઓ પ્રેમના આવેશમાં કહેતા હોય છે, આપણે એક જ છીએ, મરી જઈએ પણ છૂટા નહીં પડીએ. શરીર ભલે બે છે, પરંતુ આત્મા તો એક જ છે. આવું ઘણું બધું બોલશે, પણ એક ન થઈ શકે, શક્ય જ નથી. બે વ્યક્તિઓ કે શરીર અને આત્મા બંને એક ન થઈ શકે. ત્રણેય કાળ જળ જળ ભાવે જ રહેશે અને ચેતન ચેતન ભાવે જ રહેશે, એવો બંનેનો જુદો જુદો દ્વૈત ભાવ છે એવો અનુભવ થાય છે.
બિલકુલ ધ્યાન રાખજો, થોડી કઠિન વાત છે, બહુ રિપીટ નહીં થાય. ત્રણેય કાળ ચેતન ચેતન રહે અને જળ જળ જ રહે, એવો બંનેનો જુદો જુદો દ્વૈત્ય ભાવ જૈન દર્શનમાં પ્રસિદ્ધ છે. જૈન દર્શન દૈત્યવાદી છે, વેદાંત અદૈત્યવાદી છે, બેને એક માને છે. સર્વ કલિદમ બ્રહ્મ, એમણે એમ કહ્યું કે આ જે કંઈ છે તે બ્રહ્મ જ છે. અમે એક વખત નાનકડા ગામમાં હતા, ત્યાં 25 માણસો રોજ વેદાંતની ચર્ચા કરવા ભેગા થતા હતા. થોડી ચર્ચા થયા પછી પીવાનું શરૂ. મેં કહ્યું, ભાઈ આ વેદાંત અને ચલમ એ બેને મેળ નથી. તેઓ કહે કે મહારાજ આ પીવાય છે તે પણ એ છે, પીનારો પણ એ છે, ચલમ પણ એ છે, અને ચલમમાં નાખીએ છે તે પણ એ જ છે અને પીનારો પણ એ છે. સર્વકૃદમ બ્રહ્મ, મોટો દાટ વાળ્યો, આને અને તેને કંઈ લેવા દેવા નથી. વેદાંત અદૈત્યવાદી છે, અદૈતવાદનું કારણ જુદું છે. જૈન દર્શન દૈત્યવાદી છે, પણ તેણે એક અપેક્ષાએ અદૈતવાદનો સ્વીકાર કર્યો છે, પરંતુ ભાવમાં પાયામાં એ અદૈતનો સ્વીકાર કરે છે. જળ અને ચેતન બે તત્વો જુદા જુદા છે. જળની પૂતગલની અનંત પર્યાયો થાય. ભૂતકાળમાં પૂતગલ દ્રવ્ય હતું અને પરિમાણશીલ હતું. વર્તમાનમાં પૂતગલ દ્રવ્ય છે અને પરિણમે છે. ભવિષ્યમાં પૂતગલ દ્રવ્ય હશે અને અનંતકાળ પરિણમશે. એમાંથી અનંત પર્યાયો આવે છે. દ્રવતીતી દ્રવ્યમ, જેમ વરસાદ વરસે છે અથવા ગાયને દોવા જઈએ અને જેમ એના આચરણમાંથી દૂધ આવે છે, એમ જેમાંથી પર્યાયો ઝર્યા કરે છે એને કહેવાય છે દ્રવ્ય. જળમાંથી પણ પર્યાયો ઝરે છે. પર્યાય એટલે એક સમય પૂરતી વર્તમાન અવસ્થા. વર્તમાન એક સમય પૂરતી જે અવસ્થા એટલે તેનું હોપણું એને કહેવાય છે પર્યાય. તમે જ્યારે જુઓ છો ત્યારે તેમાં ઘણું બધું ચાલ્યું ગયું હોય છે. પૂતગલની અનંત પર્યાયો થાય, પણ તે બધી પર્યાયો જળ હશે, પણ એની કોઈ પણ પર્યાય ચેતન નહીં હોય. એવી ભૂલ કોઈ દ્રવ્યમાં થતી નથી. એક પાટા ઉપરથી ગાડી બીજા પાટા ઉપર જાય, એક રસ્તો ભૂલીને તમે બીજે રસ્તે ચાલ્યા જાઓ અને રૂપિયા ગણતા ગણતા તમે 5ને બદલે 7 ગણી લો, એ ભૂલ થાય, પણ જળમાંથી ચેતનની પર્યાય થાય એવું ત્રણ કાળમાં ન બને. અને ચેતનમાંથી જે પર્યાય થાય તે ચેતનની જ હશે, તેમાં જળ પર્યાય ક્યારેય ન થાય. આ 38મી ગાથા અક્ષાંશ રેખા છે, વ્યવસ્થા છે અને દ્રવ્યનો સ્વભાવ છે. અને એ પણ યાદ રાખજો કે વસ્તુમાં અનંત ગુણો છે, પણ 6 ગુણો પાયાના છે. પહેલું અસ્તિત્વ એટલે સત્પણું હોવાપણું. બીજું વસ્તુત્વ એટલે જાતિ અને વ્યક્તિરૂપતા. ત્રીજું દ્રવ્યત્વ એટલે ગુણ પર્યાયના આધારપણું. ચોથું પ્રદેશત્વ એટલે પ્રદેશોનું હોવાપણું. પાંચું પ્રમેયત્વ એટલે જ્ઞાનનો વિષય બનવાપણું. અને છઠ્ઠું ગુરુ લઘુત્વ એટલે જળને જળ અને ચેતનને ચેતન તરીકે રાખવાપણું.
આ અગુરુ લઘુત્વ ગુણ જળમાં પણ છે અને ચેતનમાં પણ છે. જે જળને જળ તરીકે જ રાખે એટલે તેને ચેતન થવા ન દે, અને ચેતનને ચેતન તરીકે જ રાખે એટલે તેને જળ ન થવા દે. જળ ચેતન નહીં થાય અને ચેતન જળ નહીં થાય, તેવા વસ્તુની મર્યાદા આ ગુણને લઈને છે. આ મર્યાદા જાળવાનું કામ જે કરે છે તેને અગુરુ લઘુ ગુણ કહે છે. ભગવાને જ્ઞાની પુરુષે આ બધા ખજાનાઓ આપણા માટે રાખ્યા છે, પણ આપણને સમજવાનો ટાઈમ જ ક્યાં છે? ગમે તેટલા લેબોરેટરીમાં પ્રયોગ કરવામાં આવે પણ આ ઘટના ક્યારેય બનતી નથી કે જળ ચૈતન્ય બને, કારણ કે દ્રવ્યને પોતાનો અગુરુ લઘુ નામનો સ્વભાવ છે. સાથે સાથે એ વાત પણ સમજવા જેવી છે કે આત્માના અનંત ગુણો છે. જ્ઞાન દર્શન ચારિત્ર તપ વીર્ય અહિંસા સત્ય અસત્ય પ્રેમ નિત્યત્વ અને અનિત્યત્વ વગેરે આત્માના અનંત ગુણો છે. પણ ખૂબી એવી છે કે જ્ઞાન ન રહે અને ચારિત્ર ગુણ ચારે, જ્ઞાન સદા ન થાય અને સદા ચારિત્ર ન થાય. દરેક ગુણ અલગ અલગ છે, દરેક ગુણ સ્વતંત્ર છે અને દરેક ગુણની પર્યાય પણ સ્વતંત્ર છે. એવી સ્વતંત્રતા જાળવી રાખવાનું કામ એ દ્રવ્યમાં પોતામાં છે, તેને કહેવાય છે અગુરુ લઘુ ગુણ. સામાન્ય વ્યાખ્યા એવી કરે છે કે બહુ ભારે નહીં, બહુ હલકો નહીં, એનું નામ અગુરુ લઘુ ગુણ. પણ એ વ્યાખ્યા અહીં નથી. પણ વસ્તુનું વસ્તુત્વ સદા માટે જાળવી રાખે એવું સામર્થ્ય જે ગુણમાં છે તેને કહેવાય છે અગુરુ લઘુ ગુણ. હવે એમ કેવું છે, આત્માના અનંત ગુણો છે પણ જે ગુણથી તેને બીજા દ્રવ્યથી જુદો પાડી શકાય, ઓળખી શકાય તે ગુણ જ્ઞાન અને આનંદ છે.
ભૂતગુલ નિત્ય છે અને ચેતન પણ નિત્ય છે. ભૂતગુલની પર્યાય અનિત્ય છે અને ચેતનની પર્યાય પણ અનિત્ય છે. આ અનિત્ય નિત્યત્વ અને અનિત્યત્વ આદિ ગુણો બંનેમાં છે, પરંતુ જ્ઞાન આનંદ ગુણ આત્મામાં જ છે. આ ગુણ ભૂતગુલમાં નથી. જ્ઞાન અને આનંદ તે ચેતનનો સ્વભાવ છે. જે જ્ઞાન છે તે ચેતનનો સ્વભાવ. અજ્ઞાનનો અર્થ અજાણપણું, પણની અશુદ્ધ અવસ્થા તે અજ્ઞાન. ન જાણવું તે આ અજ્ઞાનની વ્યાખ્યા નથી. જ્ઞાન તો ખરું પણ અશુદ્ધ જ્ઞાન, મલિન જ્ઞાન. જ્ઞાન ગુણ પરિણમે છે, તે પરિણમતા તે એમાં અશુદ્ધિ મોહના કારણે આવે છે. પર પદાર્થનું જ્ઞાન તો થયું પણ તેના પ્રત્યે મોહ જાગ્યો, એટલે જ્ઞાન સાથે મોહ ભળ્યો તો જ્ઞાન અશુદ્ધ થયું. અશુદ્ધ જ્ઞાન તે અજ્ઞાન. આનંદ એ આત્માનો ગુણ છે પણ આપણે તેનો અનુભવ થતો નથી. દુઃખનો જે અનુભવ થાય છે તે આનંદનો અશુદ્ધ પર્યાય છે. તમારો સ્વભાવ છે આનંદ, એટલા માટે સંસ્કારી માણસો એમ પૂછે છે કે આનંદમાં તો છો ને, દુઃખમાં છો એમ પૂછશો તો કહે છે કે પાર વગરનું દુઃખ છે. તમે સુખ દુઃખની વાત પૂછી શકો, આનંદની વાત પૂછી શકો. આનંદ તો આત્માનો સ્વભાવ છે. આપને ત્યાં આપણે જ્યાં સુખ દેખાય છે તે આત્માની આનંદ ગુણની અશુદ્ધ પર્યાય છે. દુઃખ ટાળવાની કોશિશ કરીએ છીએ અને સુખ મેળવવા માટે ઝંખીએ છીએ. આપણા ઉપર સુખ મેળવવા માટે હંમેશા દબાણ રહે છે. એ કોઈનું આબે મેળવ
દુઃખ દ્વિત સુખ લિપ્સુ મોહ અંધ તત્પદસ્ત ગુણ દોષ યામ યામ કરોતી ચેષ્ટામ તયા. મોહ જ્ઞાનથી અંધ બનેલો દોષ અને ગુણને ન જાણતો જીવ દુઃખનો દ્વેષ કરે છે અને સુખને મેળવવા ઈચ્છતો જે જે પ્રયત્ન કરે છે તેનાથી તે દુઃખને પામે છે. આ દુનિયામાં આટલા બધા પ્રાણીઓ રાત દિવસ મહેનત કરે છે. ઘણા લોકો એમ કહે છે કે ખાવાની ફુરસદ નથી અને મરવાની પણ ફુરસદ નથી. આટલું બધું કામ સતત આપણે કર્યા કરીએ છીએ સાહેબ, આજે નહીં આ જીવનમાં નહીં પણ અનંત કાળથી કરતા આવ્યા છીએ, શા માટે? શું કરવા? સુખ મેળવવા માટે? આપણા ઉપર દબાણ એટલે પ્રેશર છે. દુનિયાને સુખની ખબર છે, દુઃખની ખબર છે, પરંતુ આનંદની ખબર નથી. સુખ અને દુઃખની જે ધારા આવે છે તે અસ્તિત્વમાંથી આવે છે. છે તો ગંગાની જ ધારા, ઉતરી એટલે મેલી ગઈ, અસ્થિ આનંદ અથવા પણ આપણે જાણતા નથી. સુખ અને સફળી ગમતું નથી, સુખ ગમે છે. બસ એ ગઢમથલમાં અનંત કાળ ગયો. આ 50 વર્ષની વાત નથી, અનંત કાળ આમ જ કાઢ્યો. ટાળ છે અને સુખ મેળવું છે. દુઃખ તો આનંદની અશુદ્ધ પર્યાય છે. આત્મા સુખ પર સ્વરૂપ છે. આત્મા દુઃખ સ્વરૂપ છે તેમ નહીં કહો, પણ આત્મા આનંદમય છે અને સમગ્ર પ્રકૃતિમાં તમને આનંદનો અનુભવ થાય. જ્યારે આનંદની અનુભૂતિ તમને થાય છે ત્યારે ખરા સુખનો સ્વાદ તમને આવે છે. ત્યારે જે ટચ થાય અને તમને આનંદ મળે તે સુખનો આસ્વાદ છે. આમ આત્માના આનંદ ગુણની અશુદ્ધ પર્યાય તે સુખ અને દુઃખ છે.
બસ સત્તાવનમી ગાથા ફરીથી બીજા પ્રવચનમાં લેવામાં આવી, કારણ કે કોઈ પણ વસ્તુ સમજવી હશે અધ્યાત્મની તો તત્વજ્ઞાન સમજવું પડશે. ધર્મને સમજવા માટે ધર્મનું તત્વજ્ઞાન જો ન સમજાય તો ક્રિયાકાંડથી, વિધિ વિધાનથી, રીત રસમથી ધર્મ નહીં સમજી શકાય. અને ધર્મનું મૂલ્યાંકન પછી આપણે એ વિધિ વિધાનથી કરીશું, ક્રિયાકાંડથી કરીશું. એ સાચી દ્રષ્ટિ પરમાર્થની જીવમાં આવશે નહીં, પરિણામ સાચું નહીં આવે. એટલે અનંતકાળ સુધી ધર્મ કરવા છતાં પરિભ્રમણ છૂટશે નહીં, કર્યા કરશું. એને જરા હું પણ સંતોષ થશે, મેં ધર્મ કર્યો એવો જરા આનંદ આવશે, પણ ધર્મનું પરિણામ મુક્તિ તે નહીં મળે. ધર્મને જો જાણવું હોય, ધર્મના આચરણથી મુક્તિ જ મળવી જોઈએ, મુક્તિ સિવાય કંઈ મળતું હોય તો એ ધર્મ નથી, એ બીજું કંઈ છે. અને એ સમજવા માટે ધર્મનું તત્વજ્ઞાન સમજવું જોઈએ. આપણને તત્વજ્ઞાન સમજવામાં જરા કઠિન લાગે, આકરું લાગે, કદાચ અપ્રિય લાગે. જ્યારે જ્યારે કંઈ વાત આવે સ્વાધ્યાયમાં, વ્યાખ્યાનમાં, પ્રવચનમાં, તો લોકોને કથાની વાર્તા બહુ ગમે, પણ તત્વજ્ઞાનની વાર્તા આવે ત્યાં 10 મિનિટમાં એનો ઉપયોગ વયો જાય કે આ તો માથું ફરી ગયું. સ્વાધ્યાયમાં ગયા પણ આજ તો માથું ફરી ગયું. જીવ મનોરંજનથી જ ટેવાયેલો છે, મનના ભૂમિકા ઉપર જીવવાની ક્ષણ સુખ એમ આને છે, એ જ એને સુખ માને છે. મજા આવી ગઈ, કંઈ પણ મજા આવી ગઈ, એક ચા સારી મજાની મળે, મજા આવી ગઈ. ક્ષણે ક્ષણે એની મજા પદાર્થની અંદર, વસ્તુની અંદર રહેલી છે અને મન સાથે જોડાયેલી છે, ચિત્ત સાથે જોડાયેલી નથી. એની મજા, એનો આનંદ, એનો સુખ એ ક્ષણે ક્ષણે મન સાથે જોડાયેલું છે. કોઈ પણ કાર્યક્રમમાં ગયા કેવો હતો, મજા આવી ગઈ. કંઈ પણ વસ્તુ પહેરી, ખાધી, ભોગ ઉપભોગ અનેક પ્રકારના કર્યા જ કરીએ છીએ, એની અંદર આપણી સૌથી પહેલામાં પહેલું ધ્યાન મજા આવવાનું હોય. આપણને હિતકારી છે, ઉપયોગી છે, એ જ કરવું જોઈએ, એ જ સમજવું જોઈએ, એવો લક્ષ બહુ ઓછો હોય છે. અને દરેક ક્રિયા કરવામાં પણ આપણે એ જ જોઈએ કે મજા આવવી જોઈએ. કૃપાળુદેવે આ વાક્યને એક વાક્યની અંદર આ સમજાવી દીધું, આ આખી પરિસ્થિતિને, કે અત્યાર સુધી કોઈને રંજન કરવામાં અને કોઈથી રંજિત થવામાં અનંત કાળ ગાળ્યો. કોઈને રંજન કરવામાં અને કોઈથી રંજિત થવામાં આ અનંત કાળ ગયો. સંસારના વ્યવહારનું જો સૂત્ર હોય તો આ જ છે, લોક મનોરંજન. બસ બધાને ખુશ કરવા, બધાને રાજી કરવા, ભલે થાય ન થાય પણ આ મૈંડો જ હોય, અને બીજું બીજાથી રાજી થવા. બીજાથી જો પોતે રાજી ન થયો તો બીજો નકામો, એને જો રાજી ન થાય તો એને પ્રવચન પણ નકામું, વ્યાખ્યાને નકામું, ગ્રંથે નકામો. આ બધું માથાનો દુખાવો છે, કાંઈ ગમતું નથી. હમણાં જવું નથી હો, બહુ તત્વજ્ઞાનની વાત આયલા કરે છે. જીવ એટલો બધો ચીપ થઈ ગયો છે, પોતાનું અસ્તિત્વનું ભાન ભૂલેલો આ જીવ છે. એને પોતાના સ્વભાવ સાથે, પોતાના અસ્તિત્વ સાથે એની વાત સમજવા માટે એને નથી રહેતું. એટલે સમગ્ર સંસારનો આપણી ક્રિયાઓ છે એને મનોરંજન સાથે અધિક જોડી દેવામાં આવી છે. એટલા વિખ્યા પણ એવતા વેરી ચીપ, બસ મજા કરાવો, બે ચાર વાર્તાઓ કયો, બે ચાર ટોચકાઓ કયો, એકાદ બે શાયરીઓ કયો, એટલે જાણી ખૂબ સરસ મજાની મજા આવી ગઈ. તો આજ પ્રવચન હતું, મજા આવી ગઈ. જેમ સિનેમામાં જઈએ એન્ટરટેનમેન્ટ, એમ વ્યાખ્યાન એન્ટરટેનમેન્ટ છે. જ્ઞાનીઓનો બોધ એ એન્ટરટેનમેન્ટનો વિષય છે. અરે તને મજા ન આવે તો ઉપયોગ લગાડ અંદર, જો જે વાત ચાલે છે એમાં બરોબર એકાગ્રપણે ઉપયોગ લગાવીને સમજવાનો પ્રયત્ન કર. આ સમજણની ચીજ છે, મનના સ્તરે મજા આવવાની ચીજ આ નથી. રત્નાકર શ્રી મહારાજે કહ્યું ને, ઠગવા પ્રભુ આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા, ને ધર્મના ઉપદેશ લોકરંજન કરવા કર્યા, મેં તો લોકોને ઠગવા આ વૈરાગના વેશ ધારણ કર્યા છે, અને ધર્મનો ઉપદેશ પણ લોકોને મનોરંજન કરવા માટે જ આપું છું, અને આવા વક્તાઓની ભરમાર છું. અને ઘણા આપણે ન સમજતા હોય ને કે ઓલાને બોલાવો ને બહુ મજા આવે છે. તમારે તત્વ સમજવું છે ધર્મના સ્થાનમાં, કે આ કઈ નાટકશાળાનું સ્થાન છે, સિનેમાનો હોલ છે, કે મજા કરવી છે, એન્ટરટેનમેન્ટ. હે, એ તો એક એક અપાસરાની અંદર ને એક એક પછી અનુષ્ઠાન અને ક્રિયાઓ એવી રીતે કરે, બધા ઉત્સવની ગોઠવણી એવી રીતે કરે, બસ બધાને મજા આવવી જોઈએ. વિચાર કરો કે સંસારમાં જિજ્ઞાસુ જીવ, મુક્ષુ જીવ, ચારે બાજુ જ્યારે આવા કમઠાણ મંડાણા છે, ત્યારે બિચારો પોતાના સ્વરૂપને સમજવા ક્યાં જશે, કોની પાસે જશે? બધા આ મુકાણ માંડીને બેઠા છે મનોરંજનની. તત્વ કોણ સમજાવશે? અને જીવ જે મુમુક્ષુ છે, ખરેખર જિજ્ઞાસુ છે, એ તત્વની વાત સાંભળવા જશે ક્યાં? જો બધા સ્થાનો આવા કરી મૂકા, નાટક થિયેટરની જગ્યાએ અપાસરા બનાવો, જ્ઞાની પુરુષ આને બહુ મહત્વ આપે છે કે તમે તત્વજ્ઞાન સમજો, બાકીની વાત પછી ઓછી સમજાતી હશે તો પણ એની મેળે સમજાશે, કેમ કે તત્વજ્ઞાનનું સમજ તમને બાકીની સમજ આપી દેશે. એક પાયાનું તત્વજ્ઞાન જો તમને સમજાઈ જશે તો આખો ધર્મ સમજાઈ જશે, ધર્મનું સ્વરૂપ સમજાશે, અધ્યાત્મ સમજાઈ જશે. નહીં તો અધ્યાત્મ વિષય બહુ ગહન છે, અને એટલા માટે જે જે લોકોએ પ્રયત્ન કર્યો એને છોડી દીધો, અને પછી શું કે આ અગમ નિગમનો વિષય છે. અગમ નિગમનો વિષય છે એ ગૂઢ છે, ગહન છે, પણ એને સુગમ કરો. એ કેટલાક આવા જ્ઞાનીઓ, પરમ કૃપાળુ દેવ જેવા પરમ જ્ઞાનીઓએ આ વિષયને પણ, આ કાળના જીવો પણ, અભણ અને અશક્ત જીવો એ પણ સરળતાથી સમજી શકે. એણે તો કહ્યું કે તીર્થંકરનો માર્ગ જ એવો છે. 843ના પત્રમાં કહ્યું કે આ વિતરાગોએ પ્રણીત કરેલો માર્ગ એવો છે કે અશક્ત અને અભણ જીવો પણ જો એનું સાધન આરાધના ટેકો લે તો પણ ભવસાગર તરી જાય. એનો આશ્રય અને નિશ્ચય, એનો એને આશ્રય થાય અને નિશ્ચય થાય તો સંસાર સાગર તરી જશે. આને માટે કોઈ ક્વોલિફિકેશન જોઈતું નથી. 12 ધોરણ પાસ, ગ્રેજ્યુએશન, ડબલ ગ્રેજ્યુએશન, એન્જિનિયરિંગ ડિગ્રી, મેડિકલ ડિગ્રી, ફિલોસોફીની ડિગ્રી, એક કઈ આવશ્યકતા નથી. એક નિશ્ચય, કેનાર સર્વજ્ઞ પરમાત્મા છે, પૂર્ણ વિતરાગ છે, અને તને એનો આશ્રય, કે એના આશ્રય સિવાય આ જગતમાં તારનાર બીજો કોઈ નથી. બધા ડૂબાડનાર છે, તારનાર એક જ સર્વજ્ઞ તીર્થંકર પરમાત્મા છે, કે જે તર્યા છે, તિન્નાણમ તારયાણમ, જે સ્વયં તર્યા છે એ જ તારી શકશે. જે સ્વયં ડૂબકા ખાય છે સંસારમાં, ભવ સમુદ્રમાં, એ શું તારવાના હતા? મોહથી પર થઈ જાઓ, દ્રષ્ટિ રાગથી પર થઈ જાઓ. આ મારા ગુરુને, આ મારો સંપ્રદાયને, આ મારો ગ્રંથને, આ બધી વાત જોડી દો. એમાંથી મળે એટલી તત્વદ્રષ્ટિને ગ્રહણ કરો. તત્વદ્રષ્ટિને ગ્રહણ કર્યા સિવાય જીવનમાં સાચું અધ્યાત્મનો સંભવ નહીં થાય, ઉત્પન્ન નહીં થાય. અને આપણે આખી આવી જિંદગી બફમમાં ગાળી દઈશું કે હું બહુ જાણું છું. બુદ્ધિવાદની કસરત નથી આ, અને શ્રદ્ધા સાથે સંબંધ છે. જરાક કંઈક ખબર પડી જાણે મને બહુ ખબર પડી ગઈ, આ બુદ્ધિવાદનો વિષય નથી. તને ખબર પડી છે તો ઊંડો ઉતરી જા, ભખભખ કરવાની આ વાત નથી. ઊંડો ઉતર, ચિંતનમાં જા. તને એક નવું તત્વ મળ્યું ને તો 24 કલાક એના ઉપર ચિંતન કર. એનું રહસ્ય શું, એનો ભેદ શું, એનો આશય શું? જ્ઞાની પુરુષે આ સામે કરશે. એકને એક વાત ફરીથી મુનિશ્રીએ બીજું પ્રવચન આખું આપ્યું. 2.5-3 મહિને એક વાર એનાથી મુંબઈ જવાતું હતું આ મહારાજ સાહેબથી. તો આટલા પ્રવચનો, 118 પ્રવચન આપ્યા છે. જલ્દી પૂરું કરવું જોઈએ ને આત્મસિદ્ધિ, તો હવે કેદી પૂરું થાય પછી આપણે કેમ બધા કહેવાય કે હલાવો. તો એને એકને એક ગાથા ફરીથી ગયા ત્યારે કીધું કે ના ફરીથી લેવી છે, પણ સાહેબ થઈ ગઈ, ભલે થઈ ગઈ, ગાથા થઈ ગઈ, પણ સાંભળનારને હજુ જો સ્પષ્ટતા ન થઈ હોય તો ગાથા નથી થઈ. આ રીત છે આત્મસિદ્ધિને ભણવાની, કે મારી ગાથા પૂરી થઈ પણ મને ગાથાનો અર્થ હજુ પકડાયો નથી, હેતુ પકડાયો નથી, આશય પકડાયો નથી, જ્ઞાની શું કેવા ધારે છે એ બાબતમાં હું હજી સ્પષ્ટ થયો નથી, ત્યાં સુધી મારી ગાથા અધૂરી છે. અહીંયા ફરી વાર કહે છે કે પાયાનો સિદ્ધાંત સમજો. જૈન ધર્મ દ્વૈતવાદમાં માને છે, જગતના પદાર્થોમાં એક જડ પદાર્થ છે અને બીજો ચેતન પદાર્થ છે. છ દ્રવ્યની અંદર ચારને બાજુએ મૂકી દીધા, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ અને આકાશ, એ છે, અજીવ છે, જડ છે, પણ એ પોતાના સ્વભાવની બહાર જતા નથી, એ કોઈને એકબીજાને કંઈ સ્પર્શતા નથી, વગર બોલાવે ક્યાંય આવતા નથી, કંઈ કરતા નથી, એ નિષ્ક્રિય છે. પણ બે પદાર્થ છે, જડ અને ચેતન, આખો સંસારનો ખેલ આ બે પદાર્થ ઉપર જ છે. એ પદાર્થ અનંત છે, જેને જૈન દર્શનમાં પુદ્ગલ શબ્દ વાપર્યો છે અને એને પસંદગી કરી છે, કેમ કે વ્યવહારની અંદર જડ શબ્દનો અર્થ થાય જડ એટલે આળસુ, જડ એટલે મૂર્ખ, જડ એટલે બુદ્ધુ, બુદ્ધિ વગરનો. તો કે છે જૈન દર્શનમાં જડનો અર્થ આવો નથી કર્યો, જડ એટલે જેનામાં ચેતના નથી, જેનામાં જ્ઞાન નથી, જેનામાં સંવેદન નથી, જેનામાં સંવેદનશીલતા નથી, એ જડ છે. આ પદાર્થ પડ્યો છે અને એની પાસે જો અગ્નિ લાવવામાં આવે તો અહીંયાથી ખસી નથી શકતો, ખસતો નથી, એનામાં સંવેદન નથી કે આ અગ્નિ છે કે આ ઠંડી છે, સંવેદના નથી, એનામાં જાણપણું પણ નથી, જ્ઞાન નથી, આનંદ નથી, એને જડ કહ્યો છે. અને એ જડનો બીજો પર્યાયવાચક નામ છે પુદ્ગલ. એ પુદ્ગલ છે, એને પણ પોતાના ગુણ છે, પોતાની મૂડી છે. કઈ મૂડી છે? રૂપ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, આકૃતિ, સંસ્થાન, કદ, આ બધું છે. અને વજન જુદો છે, અને જેનામાં સંવેદન છે, સંવેદના એને ચેતન. પછી એક ઇન્દ્રિયની સંજ્ઞા હોય કે નિગોદની અંદર અત્યંત અવિકસિત અવસ્થા હોય તો પણ એનામાં જાણવાનો સ્વભાવ છે. એક વિશેષ સૂક્ષ્મ વાત બહુ ચર્ચામાં લીધી નથી, લેવાની આવશ્યકતા નથી. આત્માને અસંખ્ય પ્રદેશો છે, અસંખ્ય પ્રદેશે પ્રદેશે આત્માના બધા જ ગુણોની શક્તિ સામર્થ્ય સત્તામાં રહેલું છે. અને કર્મો જ્યારે આત્માના ગુણને આત્માની શક્તિને આવરે છે ત્યારે પ્રદેશે પ્રદેશે કર્મનું આવરણ છે, એટલે ક્યાંયથી એ ગુણ પ્રગટ થવા દેતું નથી. પણ આ ચૈતન્યમાં આઠ પ્રદેશ, એને રૂચક પ્રદેશ અથવા નિર્મળ પ્રદેશ કહેવામાં આવે છે, કે જેને કર્મ ટચ કરી શકતા નથી, સ્પર્શ કરી શકતા નથી. એ આઠ પ્રદેશો હંમેશને માટે શાશ્વતપણે એનામાં નિર્મળ છે. એ નિગોદની અવસ્થામાં હશે કે પૂર્ણ અવસ્થામાં હશે, તો એ બધા એ પ્રદેશોની અંદર કર્મનું વળગણ લાગી શકતું નથી. પછી કહ્યું કે આની બહુ ચર્ચા નહીં કરશો, આઠ ક્યાં આવ્યા ને ક્યાં છે ને, એટલે પછી એટલો બધો જેને ચર્ચા કરી એ બધા એકમત થઈ શક્યા નહીં. એક અષ્ટાંશ છે કે આઠ છે, સંખ્યાની દ્રષ્ટિએ કે ગુણની દ્રષ્ટિએ ઘણી ઘણી ચર્ચા છે. પછી ક્યાં છે, કઈ જગ્યાએ છે, એનું ક્ષેત્ર કયું છે. અસંખ્ય પ્રદેશાત્મક આત્મ સ્વરૂપ છે, અસંખ્ય પ્રદેશાત્મક. અને આ આત્મા કઈ સદૈવ મનુષ્ય દેહ ધારણ નથી કરતો, એટલે કોઈ સ્થાન મનુષ્ય દેહનું નક્કી કરીને આત્માનું નક્કી ન કરાય. કેમ કે અન્ય ગતિની અંદર, અન્ય યોનિની અંદર એક નાનો સૂક્ષ્મ જંતુ, એ પણ સૂક્ષ્મ નરી આંખે ન દેખાય, એમાં પણ આત્મા પરિપૂર્ણ છે, એમાં પણ પ્રદેશો પરિપૂર્ણ છે. સમશબ્દ સમજાવ્યો છે કૃપાળદેવે જીવના લક્ષણમાં, બનારસદાસજીએ જે ગાથા મૂકી છે સમયસાર નાટકમાં, કે સમતા રમતા ઉર્ધતા જ્ઞાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. એમાં સમતાનો અર્થ સમજાતો નહોતો. આપણે સમતાનો અર્થ શું કરીએ? શાંતિ રાખવી, શાંતિ રાખવી, સમતા રાખવી. આ આત્માનું લક્ષણ છે, તો કે લક્ષણ નથી ગુણ છે સમતા. પણ લક્ષણનો અર્થ શું થાય? લક્ષણ એ છે કે આત્મા અનંત કાળથી છે, એના અસંખ્ય પ્રદેશો છે, એમાંનો એક પણ પ્રદેશ વધઘટ થતો નથી, હાનિ વૃદ્ધિ પામતો નથી, ઓછો અધિકો થતો નથી, ઘસાતો નથી, ભૂલાતો નથી, ખોવાતો નથી. આટલા પરિભ્રમણ પછી પણ, અનંતના પરિભ્રમણ પછી પણ આત્મા અખંડ અને અભેદ છે. એના અસંખ્ય પ્રદેશ છે, અસંખ્ય એટલે સંખ્યામાં ગણી શકાય નહીં, આટલા પ્રદેશ છે. સામાન્ય રીતે જૈન દર્શનમાં ગણિતાનુયોગની અંદર એક વાત આવે કે એકડા પાછળ 29 મીંડા મૂકો ત્યાં સુધીની સંખ્યા છે એ સંખ્યાત્મક કહેવાય. કેમ કે એને ગણિતના શબ્દો ભાષામાં છે, ખર્વ ને પર્વ ને પલ્યોપમ ને ઘણું ઘણું છે બધું. એ આપણે અત્યારે આપણો એટલો સૂક્ષ્મ વિષય આપણો છે નહીં, આપણો જ્ઞાનનો ઉઘાડ પણ નથી. એથી ઉપર જ્યારે સંખ્યા વધે ત્યારે એને કહેવાય સંખ્યાત. અસંખ્યાત, અસંખ્યાતમાં પણ હજી ગમે તેમ કરીને કોઈના જ્ઞાનમાં પણ એ સંખ્યા બેસી શકે, પણ એથી વધારે હોય તો અનંત. આ જૈન દર્શન અનંતનું ગણિત છે. અનંત માઇનસ અનંત બરાબર આવું બને કે એક માઇનસ એક એટલે ઝીરો, માથાકૂટ શું કરે છે એમાં? પાંચમાંથી પાંચ જાય તો શૂન્ય. જૈન દર્શન કે છે અનંતમાંથી અનંત જાય અનંત. અનંત જીવો સિદ્ધ પદને પામ્યા છે, અનંતમાંથી અનંત જીવો. અનંત જીવો હજુ સંસારનું પરિભ્રમણ કરે છે. અનંત જીવો સિદ્ધ પદને પામશે તો પણ રહેશે કેટલા? અનંત રહેશે. સાહેબ આ સમજાતું નથી તો કે મૂકી દે, આ સમજાતું નથી એ મૂકી દે, તારો વિષય નહીં બની શકે. કેમ કે એ કેવડીનો વિષય બનશે, તારો નહીં બની શકે, મૂકી દે વાત. એમ આ રૂચક પ્રદેશની વાતને એક સમજવા માટે કે આત્માનો જ્ઞાન ગુણ એ ગમે તે સ્થિતિમાં હોય તો પણ પ્રગટ, પ્રગટ ને પ્રગટ છે. જાણવાનું કામ, વેદનનું કામ એનું કરી શકે, કરી શકે ને કરી શકે. આવી અવસ્થામાં સાહેબ સૂક્ષ્મ દર્શન માઇક્રોસ્કોપમાં પણ જે દેખાય નહીં એવું જંતુ, એવું બેક્ટેરિયા, એની અંદર રહેલો આત્મા, એની અંદર પણ જ્ઞાન ગુણ, તો કે હા, જૈન દર્શનને સમજવા માટે આ એક અનંતનું ગણિત બહુ ઉપયોગી છે. ઉદાહરણ આપે છે દૂધ અને સાકર, એક છતાં દૂધનો ગુણ પણ જુદો અને સાકરની મીઠાશ પણ જુદી છે. એ મીઠું દૂધ પીએ ત્યારે માત્ર સાકર પીએ છીએ કે દૂધ પીએ છે? અને દૂધ પીએ છીએ ત્યારે સાકરનો અભાવ છે, મીઠાશનો અભાવ છે, ઉભો રહું દૂધ જ પીઉં છું, દૂધ પણ પીવાય છે, મીઠાશ પણ પીવાય છે, બંને ભેળા થઈ ગયા છે, તો પણ બંનેના ગુણોની સ્વતંત્રતા છે. એમ જડ અને ચેતન ભેગા થઈ ગયા છે, જડ અને ચેતન ભેગા થયા છે. જીવન એ જડ અને ચેતનનો સંયોગ છે. જડ રૂપે શરીર છે અને ચેતન રૂપે આત્મા છે. શરીરમાં રહેલો આત્મા છે, દેહ અને દેહી એ બંનેનું સંયોગિક સ્વરૂપ, એને આપણે જીવ કહીએ છીએ. 10 પ્રાણથી જીવે છે, દ્રવ્ય પ્રાણથી જીવે છે, એ જીવનારો જીવ છે. અશુદ્ધ અવસ્થા છે એની, કેમ કે સંયોગિક છે માટે. અને દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ અનંત સુખ ભોગ. મુક્તિ ક્યારે છે? સંયોગથી આત્યંતિક મુક્તિ એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શ. એકદમ શુદ્ધ અસંગ ભાવ, જ્યારે અસંગ જીવ થાય, કોઈની ભેળસેળ નથી, કોઈની સાથે જોડાયેલો નથી, કોઈ સાથે સંગ નથી, સંબંધ નથી, સંયોગ નથી, એ અવસ્થા ચેતનની પોતાની, પોતાનું દ્રવ્ય શુદ્ધ એ છે. પણ આની અંદર એક ગુણ છે ચેતનની અંદર, સાહેબ આ ભેગા થઈ ગયા પછી આને ભેળા ન થવા દઈએ, એ કયો જાદુ છે? તો કે જાદુ નથી, એનો એક ગુણ છે અગુરુ લઘુ. આત્માના પાયાના 6 ગુણો આપ્યા પ્રત્યેક પદાર્થના. અસ્તિત્વ એટલે સત્પણું, સત એટલે ત્રણેય કાળ, વગર કારણે, કારણ વિના ત્રણેય કાળ જીનું હોવા એ પદાર્થને કહેવાય સત. આમાં તો સત ચેતન અને તો સત. જો પરમાર્થની જે વ્યાખ્યા પકડવાની અને વ્યવહારમાં હોય ત્યારે સાચું ખોટું એને સત અસત કર્યા કરવું. શબ્દનો ઉપયોગ સંદર્ભ સાથે કરવો, સંદર્ભ વિના ન કરવો. સંદર્ભ વિના જો શબ્દને ચોટી પડ્યા તો ક્યાંયથી મેળ સરવાળો નહીં મળે, ઉકેલ નહીં આવે. તો સત છે અસ્તિત્વ, સત પણ એનું હોવા પણ આ પદાર્થનો ગુણ છે. વસ્તુત્વ એટલે જાતિ અને વ્યક્તિ રૂપતા, એની વ્યક્તિ રૂપતા છે. એ પ્રત્યેક પદાર્થ પોતાનું સ્વતંત્ર એનું અસ્તિત્વ છે. જેમ કે છે કે એક પરમાત્માના અંશ રૂપ આપણે છીએ, નો, આપણે આપણું સ્વતંત્ર અસ્તિત્વ છે. હું કોઈનો ભાગ નથી, હું કોઈનો અંશ નથી, અવયવ નથી. અવ્યયી અને એનો અવયવ, હું કોઈનો અવયવ નથી, સ્વતંત્ર છું. મારું અસ્તિત્વ જે છે એ સ્વતંત્ર છે. ઇટ ઇઝ ઇટ સેલ્ફ એ એન્ટિટી, એ કોઈનો અંશ નથી. ઘણી ઘણી માન્યતાઓ ચેતન સંબંધી છે, બીજા સંબંધી છે. અહીંયા મૂળ ગુણની અંદર જ્ઞાનીઓએ બહુ સરસ સમજાવ્યું છે કે પ્રત્યેક પદાર્થને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે, એક પરમાણુને પણ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે, અને એક ચેતન દ્રવ્યને પણ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે. અને એ પોતાના સ્વતંત્રતાની અંદર એની પૂર્ણતા છે, સ્વતંત્રતામાં એની પૂર્ણતા છે. જો ન હોય તો સ્વતંત્ર અસ્તિત્વ છે તો આ પૂર્ણ ક્યારે થાય? કોઈના સાથથી થાય, કોઈના સહયોગથી થાય, કોઈના મેળવણથી થાય? નહીં. તો પ્રત્યેક પદાર્થ સ્વતંત્ર છે, પૂર્ણ છે, પરિપૂર્ણ છે અને સ્વયંપૂર્ણ છે. પોતે પોતાની રીતે પોતામાં પૂર્ણ છે. એક પૂદગલ પરમાણુમાં પણ એના બધાય ગુણો એનામાં છે. વર્ણ, રૂપ, રસ, ગંધ એ બધા એનામાં છે. એમ ચેતનની અંદર અનંત ગુણો છે. તો અનંત ગુણો છે તો બે ચાર ચેતન ભેગા થાય ત્યારે એવો ગુણો થતા હશે કે દરેક ચેતનમાં અનંત ગુણો છે? દરેક ચેતનમાં અનંત ગુણો છે. દ્રવ્યત્વ એટલે ગુણ પર્યાયના આધારપણે આ ગુણ અને પર્યાય એનો સમૂહ, એનો પિંડ, એ જે રહે છે એને આધાર આપે છે એ દ્રવ્ય છે. ગુણ અને એની પર્યાયોને આધાર આપનાર એવું દ્રવ્ય છે. અને દ્રવ્યત્વ એટલે સદાય દ્રવ્ય, એટલે દ્રવતું એટલે જરતું, એટલે દરેક ગુણની સતત પર્યાયો જર્યા જ કરે છે. પ્રદેશત્વ એટલે પ્રદેશોનું હોવાપણું, પ્રત્યેક પદાર્થ એક છે, સ્વતંત્ર છે, એક એકમ છે, પણ એને પોતાના પ્રદેશો છે. ચેતનને પ્રદેશ કહેવાય અને જળ પદાર્થ હોય તો એને પરમાણુ કહેવાય. કેમ કે જળ પદાર્થ સંઘાતથી બને છે. એકેય જળ પદાર્થ સ્વયંભૂ નથી, પરમાણુ સ્વયંભૂ છે. જળ પદાર્થ સ્વયંભૂ નથી, રચના છે. આ પદાર્થ પરમાણુ નથી, પરમાણુનો સંઘાત છે. આ પરમાણુ નથી, પરમાણુનો સંઘાત છે. આ છૂટો પડી જશે. આ પથ્થર હજાર વર્ષ સુધી આમને આમ નો રહે, છૂટો પડી જશે, એના પરમાણુઓ વિખરાઈ જશે. આ ભેગા થયેલા છે એટલું જ. એટલે એ છતાં એના જેટલા આની અંદર આ ઘનતા છે, એના પરમાણુઓ જેટલા છે એટલા એની અંદર આ પરમાણુઓ છે. એનું હોવાપણું છે એ પદાર્થ, એટલે પરમાણુનું સંઘાત સિવાય કશું નથી. પ્રમેયત્વ એટલે જ્ઞાનનો વિષય બને. જે પદાર્થ છે એ પદાર્થ પોતાનું હોવાપણું પ્રગટ કરે. આ પદાર્થ છે એ પોતાનું હોવાપણું પ્રગટ કરે છે, આપણા જ્ઞાનનો વિષય બની શકે છે. કેમ કે એ પદાર્થ છે. પ્રમેયત્વ એનો ગુણ છે. જુઓ હવે, સર્વજ્ઞ છે, એનાથી કોઈ પદાર્થ અજ્ઞાત નથી. કેમ કે પદાર્થનો ગુણ છે હોવાપણું, અને જો હોય તો જણાયા વિના રહે નહીં. હવે જાણે કોણ? તો કે જે સર્વજ્ઞ છે એ જાણે. નથી જાણતા એટલું આપણા જ્ઞાનને આવરણ છે. એટલે શિષ્યએ પ્રશ્ન કર્યો, વળી જો આત્મા હોય તો જણાય તે નહીં કેમ? અરે આત્મા છે તો એ પોતે જણાવવા યોગ્ય છે. તો કે છે, આત્માનું પેલું પદ પરમ કૃપાળુ દેવે છ પદના પત્રમાં શું લખ્યું છે? મૂળ વાત આવતી નથી. સ્વ પર પ્રકાશક ગુણ જેના વિશે છે, આ મૂળ આ વાત સમજવાની હતી. ચર્ચાનો અર્થ નથી બેન, સાચી વાત છે. બધું આપણે એટલે બોલીએ તો આપણને ખબર પડે કે આપણી માન્યતાઓ ઘણી વાર બંધાઈ જાય તો છૂટતી જાય. એમાં શું હતું? સત્સંગ કોને કહે? એટલે જ આપણે સત્સંગ રાખ્યો છે કે બોલો, તમે બોલો, મારી એ ભૂલ ન થઈ હોય છે એવું માનતા નહીં. અહીંયા સર્વજ્ઞ બેઠા છે, બધા છદ્મસ્ત છીએ. કેટલી વસ્તુ ચૂકાઈ જાય, કેટલી વસ્તુ ભૂલાઈ જાય, આટલું જાણ્યા પછી પણ આપણે પૂરેપૂરું જાણીએ છીએ એવો દાવો કરીએ? આપણે કરી શકાય જ નહીં. આપણો વિષય નથી, આપણે પૂર્ણ થઈ શકતા નથી અત્યારે કેવળ જ્ઞાન સિવાય. પણ અહીંયા એ સમજાવે છે બહુ સરસ રીતે કે પ્રમેયત્વ પ્રત્યેક પદાર્થમાં છે. તો આત્મામાં હોય કે નહીં? તો આત્મા જગતને જાણે છે, પોતાને જાણે કે ન જાણે? આ શિષ્યનો પ્રશ્ન એ હતો કે જણાય તે નહીં કેમ? તો પોતાને પણ જાણી શકે. અરે આખા જગતને જાણે છે એમ પોતે પોતાને પણ જાણી શકે. પણ જગતને જાણવા માટે બહિર્મુખ થવું પડે અને પોતાને જાણવા માટે અંતર્મુખ થવું પડે. જગતને જાણવા માટે તારી પાસે ચર્મચક્ષુ જોઈએ અને પોતાને જાણવા માટે તારી પાસે જ્ઞાન ચક્ષુ જોઈએ, વિચાર ચક્ષુ જોઈએ. નયન તે દિવ્ય વિચાર, અને કૃપાળુ દેવે આ વાતને એક સાદા પદની અંદર મૂકી છે, બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત. અરે આત્માને જાણવો એ તો બિના નયન કી બાત છે, આંખનો વિષય નથી. અને કેવી રીતે? તો પાછું લખ્યું છે કે બિના નયન પાવે નહીં. ભાઈ આંખ વિના તો આ મળશે જ નહીં હો. હવે નક્કી આંખ વિશે કરવું, કઈ આંખ, આંખ કઈ, એ જ નક્કી કરવાનું. પણ પેલું જ વાક્ય એવું અટપટું મૂક્યું, એટલો બધો કોયડો મૂકી દીધો કે બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત. હવે દ્રષ્ટિનો વિષય જુદો થયો, અહીંયા પદાર્થની અંદર પ્રમેયત્વ છે. કોઈને પણ દેખાય, પદાર્થમાં પોતામાં પોતાને જણાવવાની શક્તિ છે, પ્રગટ કરવાની શક્તિ. પદાર્થ અપ્રગટ ન રહી શકે. કોઈ પણ પદાર્થ હોય તો પ્રમેયત્વ એટલે શું? એ અજ્ઞાત રહી જ ન શકે. એને જોનારાની શક્તિ હોય કે ન હોય. ઘણી વાર કેટલાય રૂમમાં પદાર્થ પડ્યા છે પણ અંધારું ઘોર છે. પદાર્થમાં જણાવવાની શક્તિ છે પણ અંધારું ઘણું છે. લાઈટ કરો, લાઈટ કરો એટલે શું થયું? દરેક પદાર્થ દેખાણો. અરે હું જે શોધવા આવ્યો આ પડ્યો, અહીંયા જ પડ્યો છે. આપણી દ્રષ્ટિમાં એ પકડાયા વિના રહેશે. આ પ્રમેયત્વ ગુણ પ્રત્યેક પદાર્થમાં છે. અહીંયા આપણી સૂક્ષ્મ સમજણ એ આવવી જોઈએ કે જગતનો કોઈ પણ પદાર્થ એ જણાવવા યોગ્ય હોવાને કારણે સર્વજ્ઞ અવસ્થા સમજવી છે. તો જગતનું એક પણ પુદગઢ પરમાણુ એનાથી અજાણ. એક જ્ઞાન એવું હોય કે દ્રવ્યને પણ જાણે અને એના ભાવ સ્વરૂપને પણ જાણે. તો એ એટલે આત્મા, એ અનંત આત્માઓ જુએ છે. કારણ કે આત્મામાં પ્રમેયત્વ છે. આપણે આપણને નથી જોઈ શકતા તો અન્યને શું જોઈએ? સ્વપર પ્રકાશક, પોતે પોતાને પણ જાણે અને પરને પણ પ્રકાશે, પોતાને પણ પ્રકાશી શકે. નથી પ્રકાશી શકતો એનું એક આવરણ એ છે કે અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્યમાં છે. આ ચેતન દેહની અંદર છે એટલે એને પ્રકાશિત થતો નથી સાહેબ, દેખાતો નથી, જણાતો નથી. રૂપ જોઉં છું, જેવું જોવા જાય એટલે શરીર દેખાય છે, અંગો દેખાય છે, અવયવો દેખાય છે, એના રૂપરસ ગંધ વર્ણ દેખાય છે. પણ અંદર રહેલું જે જ્ઞાન સ્વરૂપ આ ચેતના કોણ છે? એ તો આ શરીરનો ધર્મ નથી, છતાં આનામાં છે. સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન નહોતું, ચેતના તો હતી પણ ભાન આવ્યું સદગુરુના ઉપદેશથી. ભાષ્યુની જ સ્વરૂપ હતી શુદ્ધ ચેતના રૂપ. અરે પ્રભુ વાહ, આવા શરીરની અંદર શુદ્ધ ચેતના હતી, આ મને કોઈ કાળે ભાન ન આવ્યું. અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ. પ્રભુ આ દેહ તો કેટલી વાર ધારણ કર્યો ને કેટલી વાર ગયો, આના અનંત જન્મ મરણ થયા, પણ અંદર રહેલી આ શુદ્ધ ચેતના અજર એ ક્યારે મરી નહીં, અવિનાશી, એનો ક્યારે નાશ ન થયો, એનો જન્મ પણ થતો નથી. જ્યાં જ્યાં દેહ ધારણ કરે છે એ દેહમાં શુદ્ધ ચેતના તો છે જ. દેહાતીત સ્વરૂપ આ દેહાતીત છે એટલે મને મારી સ્થૂળ દ્રષ્ટિથી અને જ્ઞાન ચક્ષુ ખુલ્યા નથી, એટલા માટે મને આત્મા જણાતો નથી. નહીં તો સ્વપ્રકાશક છે, એ મારો ગુણ છે, એ મારી શક્તિ છે. અને આત્મામાં પ્રમેયત્વ છે એ ચોક્કસ જણાઈ શકે, હોઈને ન જણાય એવી વસ્તુ બને નહીં જગતમાં. આ પ્રમેયત્વ શબ્દ સમજવાનો છે કે જો હોય તો જણાય કેમ નહીં, જણાવવો જ જોઈએ. ખામી છે, કા આપણા સાધનની ખામી છે. ઘણું ઘણું છે આકાશમાં, દૂરબીન લે, ટેલિસ્કોપ લાશમાં અનંત નક્ષત્ર છે. મતલબ નથી આવો તું કર્મ. આ જડ પદાર્થ છે એનું મહત્વ છે. હવે શોધ કે પર પ્રકાશક ગુણ છે કે ગમે તે પર એને પ્રકાશી શકે એવી તાકાત એનામાં છે. એની વર્ણન કે પૂર્ણ પ્રત્યય છે, પદાર્થમાં પણ છે અને જાણનારના મન છે. તો આત્મા પોતે પણ જાણી શકે છે આખા જગતને અને પોતાને જણાવી શકે છે. જળની અંદર એ જણાવવાની તાકાત છે, એ જાણી શકતું નથી. એટલે જળ એના માનતાને નથી. કાસ્પી કોણ હોય તો દેખાય ને, એ સમજવાનું છે શ્રદ્ધાથી. કે જો એમાં ઉરતતા આપ્યું કે કોઈ પણ પદાર્થ બીજા પદાર્થને ક્યારે જાણી શકે, પોતાનું હોવાપણું હોય તો જ જાણી શકે. ભલે પોતાના હોવાપણાની હજી એને શ્રદ્ધા નથી, અને પછી છેલ્લે કીધું અગુરુ લઘુત્વ. શું કહ્યું એનું સ્વરૂપ? જળ ને જળ અને ચેતન ને ચેતન જ રાખવાનો જે ગુણ કામ કરે છે પ્રત્યેક પદાર્થમાં એને કહેવાય અગુરુ લઘુ. સામાન્ય ભાષામાં અગુરુ લઘુ એટલે ભારે નહીં ને હલકો નહીં, નાનો નહીં ને મોટો નહીં. આ બધી વ્યવહારિક ભાષામાં આપણે એ શબ્દનો પ્રયોગ કરીએ, પણ પરમાર્થ સમજવો છે, તત્વજ્ઞાન સમજવું છે. ભાષાનો શબ્દનો અર્થ સંદર્ભ બદલાઈ જશે, સંદર્ભ બદલાય એના પ્રમાણમાં વિચારવાનું. કે ગમે તેટલા જડ અને ચેતન ભેગા થયા હોય તો પણ જડ ને જડ જ રાખે છે, એમાં ચેતન પ્રવેશ કરી શકતું નથી. અને ચેતનમાં અનંત કાળ સુધી જડના સંગાથે રહેવા છતાં જડ ચેતનમાં પ્રવેશ કરતું નથી. આવી જેની ક્ષમતા એવો પદાર્થમાં કયો ગુણ છે? તો કે અગુરુ લઘુત્વ. જડ તે જડ ત્રણ કાળમાં ચેતન ચેતન હોય. આ જડ જાય તો ક્યાં એની અંદર અગુરુ લઘુત્વ એક એની અંદર નું તત્વ છે. તો માત્ર બે દ્રવ્ય તો જુદા રાખે છે જળ અને ચેતન, પણ દ્રવ્ય ની રહ્યા જણો પણ અંતકાળ સુધી જીવ સાચે ને સુધી અને અનંત ગુણો છે. આ અનંત ગુણોને જેમ છે તેમ જુદા રહે. ક્યારે જ્ઞાન ગુણ ઓગળી નથી ગયો કે સાહેબ હવે શું કરવું, હવે કેવળ જ્ઞાન કેવી રીતે થાય? જ્ઞાન પણ નહીં, તારું જ્ઞાન અબાધિત છે, અબાધિત પણે છે. વસ્તુને સમજવાની સૂક્ષ્મતા જરૂર છે, પરંતુ એની સાથે એ છે કે શ્રદ્ધા ગુણથી સમજો. જ્યાં બુદ્ધિ ગુણથી ન સમજાય ત્યાં વસ્તુને શ્રદ્ધા ગુણથી સમજો. શ્રદ્ધા ગુણથી સમજવા માટે, એ વચનને સમજવા માટે, શ્રદ્ધા ગુણ માટે શું જરૂરી છે? તો કે પુરુષ પ્રતીતિ કરો તો વચન પ્રતીતિ આપોઆપ થશે. શું પુરુષ પ્રતીતિ કરવી છે? કે કહેનાર કોણ છે? કહેનાર કોણ, આ કોણે કીધું છે? તો કે સર્વજ્ઞએ કહ્યું છે. કોણ છે એ સર્વજ્ઞ? તો કે પૂર્ણ વિતરાગ છે. જેને મૂર્શાવાદની કાંઈ જરૂર નથી અને જેને કોઈ પક્ષપાત નથી, જે કૃતકૃત્ય છે, પૂર્ણ કામ છે, એને જીવનની અંદર હવે કંઈ મેળવવાનું બાકી નથી. કેવળ કરુણા ભાવથી આ જિનેશ્વરનું શાસન ચાલે છે. કેવળ કરુણા ભાવથી કે અમે પરમાત્મા પણ પામ્યા અને જગતના સર્વ જીવો પરમાત્મા થાય, બસ આટલી ભાવ. એટલે કેવળ જ્ઞાન પછી જે પર્યાય વધી આયુષ્યની, એમાં કેટલાય આત્માઓ આવા તીર્થંકરનું દ્રવ્ય હોય છે. એ તીર્થંકરના દ્રવ્યના આત્માની અંદર આ કરુણાની અવધિ છે, અવધિ છે, એ પ્રકારની છે આખું શાસન ઋષભદેવથી વર્ધમાન સુધીનું, કે જે અમે પામ્યા આખા જગતના સર્વ જીવો આત્મનિષ્ઠ હો, એવી એનામાં ભાવધારા છે કરુણાની. અને એના કારણે એમને કહ્યું છે આ પુરુષની પ્રતીતિ થાય તો વચનની પ્રતીતિ થશે, નહીં તો આપણી વર્તમાન અવસ્થાના આધાર ઉપર વચનની પ્રતીતિ કદાચ જોઈએ તેવી સાધ્ય નહીં થઈ શકે. એટલે આપણે ચર્ચામાં, વાદમાં, વિવાદમાં, તર્કમાં, વિતર્કમાં, કુતર્કમાં, વિતંડાવાદમાં ક્યારે ઉતરી પડશું, જેટલો આપણો સ્વચ્છંદ, જેટલો આપણો અહમ, એટલું આપણું આ અજ્ઞાનમાં ઉતરવાનું બનશે. પણ એક નક્કી કરી લઈએ કે હું જેટલું બધું વાંચું છું ને સાંભળું છું બધું જ મારી બુદ્ધિથી બેસે એવું નથી, મારો એટલો ક્ષયોપશમ નથી, કાંઈ વાંધો નહીં. તો કોણ કહે છે તારે કોને સાંભળવા છે, કોનું તું સાંભળશ, કેનાર કોણ છે, તે પ્રાપ્ત કરવા વચન કોનું, સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો તેહ જેણે. અરે અમે તો એવા નિર્દોષ પુરુષ, વિતરાગ પૂર્ણ નિર્દોષ છે, સર્વજ્ઞ પૂર્ણ નિર્દોષ છે, એનું અમે કથન માનીએ છીએ. તો પેલો અમારો આધાર પુરુષ છે, પછી એનું વચન છે. મોહન વિજયજી મહારાજે સ્તવન ભગવાનને કહ્યું, સ્તવનની અંદર કે છે હારે પ્રભુ નહીં માનું, નહીં માનું અવરની આણ પ્રભુ, નહીં માનું મારે તારું વચન પ્રમાણ પ્રભુ, અવરની આણ હું નહીં માનું. લોકો મને ગમે તેવો જણ કહેતા હોય તો ભલે કહે, પણ હું સર્વજ્ઞ સિવાય કોઈની વાત માનવા તૈયાર નથી. એને અંધશ્રદ્ધા કેવી હોય તો અંધશ્રદ્ધા કયો, જડતા કેવી હોય તો જડતા કયો. પણ આની ભૂમિકા કે છે કે મને પુરુષનું પ્રતીતિ થઈ છે, પછી વચનની પ્રતીતિના ડખામાં હું પડતો, મારો શ્રદ્ધાગુણ જાગ્યો છે, મારો જ્ઞાનગુણ નબળો છે, મારો જ્ઞાનગુણ નબળો છે, પણ મારો શ્રદ્ધાગુણ પરિપૂર્ણ છે. એટલા માટે કહ્યું કે જ્ઞાન ગમે તેટલું હશે પણ સંકિત વિનાનું જ્ઞાન અજ્ઞાન છે. એટલે પહેલા શ્રદ્ધાગુણ પ્રગટવો જોઈએ. શ્રદ્ધાગુણ પ્રગટે એટલે જેટલું જ્ઞાન હશે તે પણ સમ્યક થશે અને જેટલું મળશે એટલું પણ સમ્યક થશે. ત્યાં સુધી જ્ઞાનમાં ઉમેરો થશે પણ બધો વિપરીત. શ્રદ્ધા ગુણના અભાવમાં શાસ્ત્ર વાંચન પણ વિપરીત ફળશે. આ વસ્તુને જો સમજવી હોય બરોબર સમજે. કેટલીક વાર કોઈ મહાત્માઓ એની અવસ્થા આપણને ન પકડાય, તીર્થંકરની અવસ્થા પકડાય છે, શાસ્ત્રો એને સાખ દે છે, એટલે એ પ્રગટ ચારિત્ર છે, એમનું પ્રગટાય છે. કૃપાળુ દેવે પ્રભુશ્રીને જબરજસ્ત રહસ્ય આપ્યું. બહુ આપણે તો અનુભવ છે, બહુ ઓછા લોકોને પકડાય છે. એને રહસ્ય આપ્યું કે તમે અમારા વચનથી અમને ઓળખજો, વચન પ્રતીતિથી પુરુષ પ્રતીતિ. કારણ કે અમે બહાર વ્યવહાર પ્રપંચમાં છીએ અને અંદર નિર્ગ્રંથ જેવા છીએ. અમારું અંતરંગ ચારિત્ર નિર્ગ્રંથનું છે અને બહાર વ્યવહારમાં બેઠા છીએ, વેપારમાં છીએ, ગૃહસ્થિમાં છીએ, એટલે અમારું આ પ્રગટ ચારિત્ર નથી, અપ્રગટ છે. એટલે બાહ્ય છે, આભ્યંતર દશા જગતના જીવો ઓળખી શકશે નહીં. આવું લોકોત્તર ચારિત્ર જેનું છે એ પુરુષને ઓળખવો હોય. હવે કોઈ એમ કે અમારા વચનો આત્મસિદ્ધિને માનવી છે, તો કે પેલા તું એમ કર, પેલા એની વચન તીતને થાય પછી પ્રતીતિ કરજે. પુરુષ પ્રતીતિ કદાચ આ વચન પ્રતીતિ નહીં થાય. અને એટલા જ માટે કેટલા કહેવાતા અધ્યાત્મ માર્ગ નાનીઓ કે કૃપાળુ દેવની વાત બધી સાચી છે, પણ દીક્ષા લીધી હતી, આ વેશ હતો, રજોણો હાથમાં હતો, એને જ્ઞાનની એની કક્ષા રજોણા સુધી જ છે, કમંડળ સુધી જ છે, એથી આગળ. પણ ચારિત્ર આત્માનું છે, રજોહરણ એક સાધન છે. એના પત્રોની અંદર નિતરતું કેવળ જ્ઞાન નીતરે છે, માત્ર જ્ઞાન નીતરે છે. એટલી બધી વિતરાગતા છે અંદરની કે એથી કરીને એના શબ્દોમાં ક્યાંય રાગ દ્વેષ અજ્ઞાન. એટલે 398માં એને લખ્યું કે અમારું આ લખાણ છે એ તમે આગમ માનજો, પછી લખ્યું જિનાગમ માનજો, અને એમ જ છે. કારણ કે રાગ દ્વેષ અજ્ઞાન રહિતપણે આ લેખપણું પામ્યા છે, આ શબ્દો આ પત્રો લખાયા છે. હવે આપણને કૃપાળુ દેવનું ચરિત્ર નહીં પકડાય, એટલે પુરુષ પ્રતીતિ થતી નથી. પુરુષ પ્રતીતિ થતી નથી એટલે વચનથી ભાગીએ છીએ, ગમે તે વચનને પકડી લઈએ છીએ. અહીંયા સાક્ષાત વિતરાગ પુરુષ જ્ઞાન અવતારી કે છે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, અમારું લોકોત્તર ચારિત્ર છે. કર્મની વ્યવસ્થા એવી છે કે જીવોના લક્ષમાં નહીં આવે, એનો ઉદય આવે છે એ કર્મની જડની અવસ્થાનો ઉદય છે, એથી કરીને અમારા આંતરિક ચારિત્રને કંઈ અસર નથી. અને અમે આ જે લખીએ છીએ એ જે કંઈ તીર્થંકરનો સર્વજ્ઞનો જેમ બોધ છે તેમ યથાતથ્ય તમને જણાવીએ છીએ. આપણી મુશ્કેલી એ થઈ ગઈ છે કે પુરુષ પ્રતીતિથી વચન પ્રતીતિ અને પુરુષ પ્રતીતિ થતી નથી. જેવી થાય એટલે જેવા કોક પાછા મળી જાય સંત, અને તરત અમને એમ કહે કે પંચમહાવ્રતધારી હતા, એના વિના તો કંઈ થાય જ નહીં. અને એવું ભાષણ ઠોકે, એવું ઠોકે, અને પોતાના પંચ મહાવ્રતના ચારિત્રમાં કંઈ ઠેકાણું ન હોય, એટલા શિથિલાચાર હોય. અને કૃપાળુદેવની ઇરિયા સમિતિ જુઓ, વિદેશનો ઓલો અંગ્રેજ આણંદના સ્ટેશન માસ્તરને પૂછે કે ચાલે છે સ્ટેશન ઉપર મહાત્મા છે કોણ? એ મહાત્મા એટલે એનો વેશ તો વેપારી ન હતો, આ મહાત્મા કોણ છે? આટલી બધી જૈણાપૂર્વક ચાલે છે, આ કોઈ જ્ઞાની પુરુષ છે. જે અંતર્મુખ હતો એને ખ્યાલ આવ્યો કે આ કોઈ જેવા તેવા મહાત્મા છે. એના વચન વાંચીને પોપટભાઈએ કીધું કે હે બેન, આ લખનાર કોણ છે? આ કોઈ ભગવાન લાગે છે. તો એને કીધું કે આ તો મને કૃપાળુ દેવનો પત્ર મળ્યો છે. એક એક વાત. પણ આપણી મુશ્કેલી એ છે કે આપણને આ લોકોત્તર ચારિત્ર ઓળખાતું નથી. આપણે લૌકિક ચારિત્રમાં એટલા ગળાડૂબ થઈ ગયા છીએ કે કપડાં પહેર્યા છે કે નથી પહેર્યા, કમંડળું રાખ્યું છે કે પાતરા રાખ્યા છે, મોરપીચ રાખી છે કે રજોન રાખ્યું છે, ત્રિદંડ સંન્યાસી છે કે આ ધોળા કપડાવાળો છે કાળાવાળો છે, મુપત્તિની સાઇઝ નક્કી કરવાની છે. પછી આપણે તો અહીંયા ભેદ ભાંગા કંઈ ઓછા નથી. લોકોત્તર ચારિત્ર લૌકિક માપદંડથી ક્યારેય પકડી શકાય નહીં. હવે જો જેની પુરુષ પ્રતીતિ નબળી હોય એને વચન પ્રતીતિ આવતી નથી, અને અજ્ઞાનનું જોર ઘણું હોય તો વચન પ્રતીતિ ક્યાંથી થાય? યથાતથ્ય બોધ. અને મોક્ષવાણામાં લખે કે સર્વજ્ઞે કહ્યાથી અમે ન્યૂનાધિક કશું લખ્યું નથી, એક અક્ષર પણ પાડ્યો નથી, માપી માપીને લખ્યા છે. ઉપયોગની ધારાથી મોક્ષમાળાના પાઠ લખ્યા છે કે સર્વજ્ઞાના બોધથી એમાં કાંઈ આગુ પાછું ન થાય. આ દશા આપણાથી પકડાય નહીં, એટલે પુરુષ પ્રતીતિ ન થાય. પુરુષ પ્રતીતિ ન થાય એટલે વચન પ્રતીતિ ન થાય. વચન પ્રતીતિથી પુરુષ પ્રતીતિ કરો, પણ વચન પ્રતીતિમાં આપણું અજ્ઞાન એટલું બધું છે, મિથ્યાત્વ એટલું બધું છે, માન્યતાનું જોર એટલું બધું છે, ગચ્છમતના આગ્રહ એટલા બધા છે. એટલે ભગવાને એક પાઠ લખી નાખ્યો અંદર કે મતાર્થીના લક્ષણ જાય તો તારે માટે આ છે, પણ તો રહેવા દેજે. આ 10 ગાથા વાંચી લે. હોય મતાર્થી તેહને થાય અને આત્મલક્ષ, એને આત્મલક્ષ નહીં થાય, એને લક્ષ થશે તો પણ સંપ્રદાયનું થશે, મતનું થશે, માન્યતાનું થશે, આ બધા ક્ષુદ્ર અભિમાનનું લક્ષ થશે, અને એ અભિમાનના લક્ષથી એ અમને ઓળખી શકશે. આ સ્થિતિમાં આપણે આ સ્વાધ્યાયને સત્સંગ ચલાવવાનો છે. કૃપાળુ દેવના બોધ અનુસાર ચલાવવાની પ્રક્રિયા બહુ કઠિન છે, સ્થિર રહી શકાતું નથી. એટલે શ્રીમદના નામે ચાલતી સંસ્થા પણ શ્રીમદને બાજુ ઉપર રાખીને કામ કરે છે. આ ને તે ને આવા કાર્યક્રમને તેવા કાર્યક્રમને, અરે બોધ પકડો. શ્રીમદના નામે ચાલવું તો શ્રીમદ શું કહે છે સમજો ને સમજાવો, વાત કરો. આ પૂર્ણ આ પ્રભુ છે, આ પરમાત્મા છે. આનું પરમાત્મા સ્વરૂપની અંદર આપણને શંકા ન હોવી જોઈએ. એમણે લખ્યું છે કે અમે પરમાત્મા થયા છીએ, એટલે ચારિત્ર તો અભ્યંતર જ છે, બહારની વાત જ કરતા નથી. તો અમે એ સ્વરૂપ પામ્યા છીએ, શંકા નહીં કરો, સંદેહ નહીં રાખો. અને શ્રીમદના નામ ચલાવવાના ધંધા બીજા કરવા આનો કઈ અર્થ છે? આ વચનની અંદર આ બધા આગમો છે, આ વચનની અંદર આ જ્ઞાન છે, આ વચનમાં જૈન દર્શનના મહાત્માના મર્મ સમાયેલો છે. મર્મ સમજવા પ્રયત્ન કરીએ આપણે, જેટલો આપણી પાસે પ્રાપ્ત છે. 800-900 પત્રની અંદર કોઈ વિષય રહી જાતો નથી, છતાંય આપણી છદ્મસ્તતા છે, રહી જતો હશે. તો એને કહ્યું છે આગમ જ્ઞાન વાંચો, શાસ્ત્રો વાંચો, અને શાસ્ત્રોની સાથે અમારા વચનની તુલના કરજો. કરી જોજો વચનની તુલના. રે કેની સાથે કરવી તુલના? છાપા સાથે કરવી? ટીવી સાથે કરવી તમારી તુલના? નહીં, શોધીને જીને સિદ્ધાંત. અરે ચેલેન્જ આપી દીધી છે, જેને આ બધા કહે છે ને અમે શ્રીમંત નથી માનતા, એને કીધું છે કે જો પેલા તું જીનના સિદ્ધાંત શોધી લે અને પછી અમારા વચનની તુલના કર. એમને એમ શું માંડ્યો છું બોલવા? જોજો શોધીને જીન સિદ્ધાંત, મૂળ માર્ગ સાંભળો. જીનનો મૂળ માર્ગ અમે તમને કહીએ છીએ, અમે આડું અવડું બીજું કંઈ કહેતા નથી. મૂળમાંથી બીજું બધું ચાલ્યું છે જે પરંપરાએ, એ પણ તમને કહેતા નથી. એટલે ઓલો કે શ્રીમદની અંદર આ તપનું મહત્વ કીધું છે? કઈ કીધું નથી. આ કરવાનું કીધું છે, આમ કરવાનું કીધું છે, રેવા દે. આ મૂળ માર્ગની વાત છે, પછીની વાત બધી. મૂળને જે મદદ કરે, સહાય કરે, એ સાધના. બાકી તો શું કરવી સાધના? આ તપ કે આ તપ, આ ગ્રંથ કે આ ગ્રંથ, જો પોતાનું સ્વત્વ ન પ્રગટાવે તો એનું શું મહત્વ છે, એનો ઉપયોગ શું છે? બહુ કઠિન પરિસ્થિતિ છે. મુમુક્ષુ તરીકે પરમ કૃપાળુ દેવના બોધને એટલે આ પુરુષનો આશ્રય થવો કઠિન છે, અને આશ્રય નહીં થાય ત્યાં સુધી આ વાત પલ્લે પડવી કઠિન છે. કારણ કે આપણે ઘેરાયેલા છીએ મતવાદમાં, મતવાદથી. આ કાળ વિપરીત છે, દુષ્મ કાળ છે. સત તો દુઃખે કરીને પ્રાપ્ત થાય એવું છે, દુર્લભ છે. એવા કાળની અંદર એક આવો આવી કોટીનો પુરુષ, કેવળ કોટીનો પુરુષ, એના વચનો આપણા હાથમાં આવે અને એને આપણે સમજવા, સમાધાન લેવું, આપણા આત્મતત્વને જાગૃત કરવું કઠિન છે, કામ કઠિન છે. એટલે અહીંયા એ કહે છે કે આ બધું આત્માના ઓળખી શકાય આ અગુરુ લઘુ ગુણથી વસ્તુ વસ્તુત્વ સદા માટે જાળવી રાખે આવું સામર્થ્ય જે ગુણમાં છે તેને કહેવાય છે અગુરુ લઘુ ગુણ. પ્રત્યેક પદાર્થનું જે વસ્તુત્વ છે એ વસ્તુત્વ જાળવી રાખે છે. એનું જળ વસ્તુત્વ છે તો જળ જાળવી રાખે છે, ચેતન વસ્તુત્વ છે તો ચેતન જાળવી રાખે છે, એનું ધર્માસ્થિકાય વસ્તુત્વ છે તો એ ગતિ સ્વરૂપ જાળવી રાખે છે ગતિને સહાયકપણું, અને અધર્માસ્થિકાયનું સ્થિર અસ્થિર સ્થિર બનવામાં સહાયકપણું છે એને જાળવી રાખે છે, કાળનું પરાવર્તનપણું જાળવી રાખે છે અને આકાશ દ્રવ્યનું અવકાશ આપવાનું પણ જાળવી રાખે છે. એક એક દ્રવ્ય પરસ્પર એકબીજા સાથે હળી મળીને કામ કરે છે. છ છ દ્રવ્ય આ પૃથ્વી ઉપર આ લોકની અંદર એકમેકની સાથે અનંત કાળથી રહેલા હોવા છતાં આપસમાં ક્યાંય યુદ્ધ ખેલાયું નથી, ખેલ ખેલાયો છે, યુદ્ધ નથી ખેલાયું. દ્રવ્ય ને દ્રવ્ય સાથે કોઈ વાંધો નથી, પણ ખેલ ખેલનાર છે ચેતન છે, એણે બાજી બરોબર કરી, પૂદગલ સાથે મોહી પડ્યો અને પૂદગલનો ખેલ ખેલીને પૂદગલ વધ થયો અને આ અનંત ભવની પરંપરા એણે શરૂ કરી. પણ કે છે દ્રવ્યને આપસમાં કોઈ વાંધો નથી, કેમ કે વસ્તુત્વ ગુણ છે એને જાળવી રાખનારું એક તત્વ આપણા કોઈના વશમાં નથી, એ છે અગુરુ લઘુત્વ. કેટલું જબરજસ્ત તત્વ છે! તમે કદાચ આ અગુરુ લઘુત્વ શબ્દ બોલશો ને અને કોઈ જગ્યાએ કોઈ કંઈ સમજશે જ નહીં, ભલે ને ધર્મની ગમે તેવી વાત કરતો હશે. અને જૈન દર્શનમાં આ શબ્દ છે, અન્યત્ર તો આ કલ્પનાય નથી. કોઈ સાયન્ટિસ્ટને જો આ પકડાઈ જાય એના સમજાય ખરેખર તો જગતની અંદર ઘણી જબરજસ્ત શોધી કરી શકશે કે અરે આવું ઇન્ટરનિહિત તત્વ. અને એ જૈન દર્શને સમજાવ્યું છે આ જ્ઞાનીઓએ સર્વજ્ઞે કે વસ્તુનું વસ્તુત્વ અબાધિત રહે છે અને એવો એનામાં ગુણ છે અને આ ક્યારેય ન થાય તો એ ક્યારેય એમ ન સમજે કે જળની શોધમાંથી ચેતન થશે. અત્યારે ભ્રાંતિ છે કે અમે રોજ નવું નવું કાઢી રહ્યા છીએ અને આ બધું ચેતન જેવું જ છે, ભ્રાંતિ છે. નથી જાણવાનો ગુણ, નથી સંવેદનાનો ગુણ, નથી સંવેદનની શક્તિ, નથી જાણવાની શક્તિ. પણ એકવાર એને જો આ બેસી જાય અગુરુ લઘુત્વ, મોસ્ટ સાયન્ટિફિક જેને કહે જગતની અંદર વૈજ્ઞાનિક સત્ય, એ આપણા જ્ઞાની પુરુષોએ આપણને આપ્યું છે. સમજમાં લેવું બેસાડવું અઘરું છે, અઘરું છે. પણ આપણે એક વસ્તુ જાણીએ છીએ કે સ્વભાવ છે ને એ ટળતો વિભાવના રૂપમાં સ્વભાવ ઓલો તો છે જ અગુરુ લઘુત્વમાં, પણ અગુરુ લઘુત્વ વિના આવ્યો હોય ને તો જે સ્વભાવ છે ભાઈ એ તો હવે લાકડા ભેગો જશે. જે એનો સ્વભાવ પડ્યો છે એ ગમે એટલું તમે સંભળાવો, એ ગમે એટલો ધર્મ કરશે, સામાયિક પડીકમણા કરશે, પણ આમાં કાંઈ ફેરફાર નથી. કોઈની કંજુસાઈ, કોઈની નિર્દયતા, કોઈનો ક્રોધ, તો આ બધા વૈભાવિક છે. હવે એ છૂટતા નથી, એ છૂટતા નથી. આ વસ્તુત્વ ખોટી આવી છે તો પછી આ વસ્તુત્વ, આ સનાતન સત્ય સિદ્ધાંત છે કે તારું વસ્તુત્વ અબાધિત છે. તારું જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, ઉપયોગ, ક્ષમા, કરુણા, આ તારો અબાધિત ગુણ છે, આ છૂટશે નહીં. વસ્તુત્વ એટલે તારામાં એ જે છે એ એની અંદર અગુરુ લઘુત્વ ગુણ છે, માટે હવે તને ક્યારેય તું જ્ઞાનથી રહિત નહીં થા, ક્યારેય તું દર્શનથી રહિત નહીં થા, ક્યારેય તું ચારિત્રથી રહિત નહીં થા. રાક્ષસ તરીકે જન્મીશ તો પણ અસુર થઈશ ગતિની અપેક્ષાએ, પણ તારા ગુણ તો આત્માના જ રહેશે. તારું જે ડિવિનિટી છે, યુ આર ડિવાઇન, તારી ડિવિનિટી છે એનો કોઈ કાળે અસ્ત નહીં થાય. એની એક પણ ક્ષમતા, એની એક પણ શક્તિ, એનો એક પણ ગુણ ઓછા વર્તો નહીં થાય. અદ્ભુત વાત છે. એટલે આ ચાલે છે, હજી આપણે બે ચાર પણ આના પૂરા કરવા પડશે. વિશેષ અવસરે વિચારશું.